એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા સામ્રાજ્યની વાત કરવાના છીએ જેનું નામ પડતા જ આપણી આંખ સામે તલવારો, ઘોડાઓ અને ભયાનક વિનાશનું ચિત્ર ખડું થઈ જાય છે. હું વાત કરી રહ્યો છું મોંગોલ સામ્રાજ્યની. પણ શું તેમની ઓળખ માત્ર ક્રૂર વિજેતાઓની જ છે? કારણ કે ઇતિહાસકાર મોરિસ રોસાબી તેમના પુસ્તક ધ મોંગોલ્સમાં દાવો કરે છે કે આ અધૂરું સત્ય છે.
અને એ વાત એકદમ સાચી છે. ખબર છે, આ પુસ્તક આજે એટલા માટે સુસંગત છે કારણ કે તે આપણને એક મોટા સત્યની યાદ અપાવે છે.
કયું સત્ય?
કે જે શક્તિઓ દુનિયાને તોડે છે એ જ શક્તિઓ ક્યારેક દુનિયાને જોડે પણ છે. આપણે મંગોલોને માત્ર તેમના વિજયોથી યાદ રાખીએ છીએ, પણ રોસાબી આપણને એ સમયગાળા તરફ લઈ જાય છે જે તેમના વિજયો પછી આવ્યો.
એટલે કે શાંતિના સમયમાં?
હા, એક પ્રકારની શાંતિ. એ સમય જ્યારે તેમણે પૂર્વ અને પશ્ચિમને એવી રીતે જોડ્યા જે પહેલાં ક્યારેય શક્ય નહોતું. આજના આ જોડાયેલા વિશ્વમાં એમની એ ગાથા સમજવી ખૂબ જ રસપ્રદ છે.
બરાબર. પણ સવાલ એ થાય કે આપણે મોરિસ રોસાબીની વાત પર ભરોસો શા માટે કરીએ? એવા તો ઘણા ઇતિહાસકારો છે જેમણે મોંગોલો પર લખ્યું છે. રોસાબીમાં એવું શું ખાસ છે?
આ ખૂબ જ સારો પ્રશ્ન છે. જુઓ, રોસાબીની વિશેષતા મુખ્યત્વે ત્રણ બાબતોમાં છે. પહેલું અને સૌથી અગત્યનું, તેમની ભાષા પરની પકડ.
ભાષા પરની પકડ?
હા, તેઓ માત્ર અંગ્રેજી જ નહીં પણ ચાઇનીઝ, મોંગોલિયન અને મધ્ય એશિયાની બીજી ઘણી ભાષાઓ પણ જાણે છે. આનાથી તેમણે એવા મૂળ દસ્તાવેજો અને સ્ત્રોતો સુધી પહોંચવાની તક મળી જે મોટાભાગના પશ્ચિમી ઇતિહાસકારો માટે બંધ હતા.
ઓહ, એટલે કે તેઓ સીધા મૂળ સ્ત્રોતમાંથી માહિતી મેળવી શકે છે, કોઈના અનુવાદ પર નિર્ભર નથી.
બિલકુલ. બીજું, તેઓ માત્ર રાજા મહારાજાઓના ઇતિહાસમાં નથી માનતા. તેઓ માનવશાસ્ત્ર, પુરાતત્વ અને, ખબર છે, મોંગોલ લોકોની પેઢી દર પેઢી ચાલતી આવતી મૌખિક વાર્તાઓનો પણ અભ્યાસ કરે છે.
એટલે આપણને માત્ર લડાઈઓનું નહીં પણ આખા સમાજનું ચિત્ર મળે.
એકદમ. અને ત્રીજું, તેઓ સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે.
પણ એ કેવી રીતે શક્ય બને? મોટાભાગના લેખિત પુરાવા તો એ લોકોના જ હશે ને જેમના પર મોંગોલોએ આક્રમણ કર્યું હતું, જેમ કે ફારસી કે ચીની લોકો. એમના લખાણોમાં તો મોંગોલો ખલનાયક જ હોવાના.
સાચી વાત છે. અને રોસાબી આ મર્યાદા સ્વીકારે પણ છે. પણ તેઓ શું કરે છે કે એ લખાણોની સાથે સાથે મોંગોલ દૃષ્ટિકોણ, જે તેમની મૌખિક પરંપરાઓ અને કેટલાક બચેલા દસ્તાવેજોમાં જોવા મળે છે, તેને પણ સામે મૂકે છે.
એટલે કે સિક્કાની બંને બાજુ બતાવે છે.
હા, તેમનો હેતુ મોંગોલોને નિર્દોષ સાબિત કરવાનો નથી, પણ એ બતાવવાનો છે કે ચિત્ર વધુ જટિલ છે. આનાથી આપણને એક વધુ ઊંડી સમજ મળે છે.
તો શું આ પુસ્તકનું મુખ્ય હેતુ મોંગોલ સામ્રાજ્યની છબી સુધારવાનો છે, એક પ્રકારનું ઇમેજ મેકઓવર જેવું?
ઇમેજ મેકઓવર કદાચ સાચો શબ્દ નથી. હું કહીશ કે તેનો હેતુ ચિત્રને પૂર્ણ કરવાનો છે. પુસ્તક કહે છે કે મોંગોલોને માત્ર તેમના વિનાશ માટે યાદ કરવા એ અડધી વાર્તા કહેવા બરાબર છે. તેમની અસલી પ્રતિભા વિજયમાં નહોતી, પણ વિજય પછી શાસન કરવામાં હતી. પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે મોંગોલોમાં એક અદ્ભુત અનુકૂલન ક્ષમતા હતી.
અનુકૂલન ક્ષમતા?
હા. તેઓ જીતેલા લોકો પાસેથી શ્રેષ્ઠ વિચારો, ટેકનોલોજી અને વહીવટી પદ્ધતિઓ શીખવામાં જરાય સંકોચ નહોતા કરતા.
એટલે કે તેઓ માત્ર નકલ નહોતા કરતા, પણ જે સારું લાગે તેને અપનાવીને પોતાની જરૂરિયાત મુજબ બદલી રાખતા હતા.
આપણા ગુજરાતીમાં કહીએ તો એક પ્રકારનો જુગાડ જ કહી લો.
હા, તમે બિલકુલ એવું કહી શકો. તેમની આ જ ક્ષમતા, એટલે કે અલગ અલગ સંસ્કૃતિઓના તત્વોનું સંશ્લેષણ કરીને કંઈક નવું બનાવવાની આવડત, એમની સફળતા પાછળનું સૌથી મોટું કારણ હતું. આ પુસ્તક આપણને એ જ યાત્રા પર લઈ જાય છે.
કઈ યાત્રા?
ઘાસના મેદાનોના એક સામાન્ય કબીલાથી શરૂ કરીને દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યના નિર્માણ સુધી.
તો ચાલો એ યાત્રા શરૂ કરીએ. પુસ્તકની શરૂઆત ક્યાંથી થાય છે? શું સીધી ચંગીઝ ખાનની વાતથી?
ના, એ પહેલા રોસાબી આપણને ધરતી પર લઈ જાય છે જેણે મોંગોલોને બનાવ્યા. મોંગોલિયન ઘાસના મેદાનો, જેને સ્ટેપ્સ કહેવાય છે. એમના વાતાવરણથી.
હા, કારણ કે એક અત્યંત કઠોર પ્રદેશ છે. ત્યાં જીવન ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરવો પડે. આ પર્યાવરણે જ મોંગોલોને અત્યંત સહનશીલ, શિસ્તબદ્ધ અને શ્રેષ્ઠ ઘોડેસવાર બનાવ્યા.
મને અહીં પુસ્તકનો એક વિચાર ખૂબ જ સ્પર્શી ગયો. એમાં લખ્યું છે કે તેમની દેખીતી બર્બરતા વાસ્તવમાં વિશ્વના સૌથી પડકારજનક વાતાવરણમાં ટકી રહેવા માટેની એક અત્યાધુનિક અનુકૂલન પ્રક્રિયા હતી.
બરાબર.
એટલે કે જે આપણને જંગલીપણું લાગે છે તે કદાચ તેમના માટે જીવન ટકાવવાની એક માત્ર રીત હતી.
એકદમ સાચો. અને આ જ વાતાવરણમાંથી તેમુજીનનો ઉદય થાય છે, જે પાછળથી ચંગેઝ ખાન તરીકે ઓળખાયો. અને અહીં તેણે ક્રાંતિકારી કામ કર્યું.
કયું કામ?
તેણે સદીઓ જૂની કબીલા પ્રથા તોડી નાખી. તેણે કહ્યું કે હવેથી કોઈ વ્યક્તિની ઓળખ તેના કબીલા કે જન્મથી નહીં, પણ તેની યોગ્યતા અને મારી પ્રત્યેની વફાદારીથી થશે. આ એક બહુ મોટો સામાજિક બદલાવ હતો.
મેરિટોક્રેસી સ્થાપી, યોગ્યતા આધારિત સમાજ, આ તો આધુનિક કોર્પોરેટ જગતનો સિદ્ધાંત છે. અને તેમના કાયદા યાસા વિશે પણ પુસ્તકમાં ઉલ્લેખ છે ને?
હા, યાસા એ કાયદાઓનો એક સંગ્રહ હતો જેણે આખા વિચરતા સમાજને એક નિયમમાં બાંધ્યો. આ પાયા પર જ તેણે એક અજેય સૈમ્ય તૈયાર કર્યું.
પણ એક મિનિટ, તેઓ ઘોડેસવારીમાં માહિર હતા એ બરાબર, પણ જ્યારે તેમનો સામનો ચીન અને પર્શિયાના મોટા કિલ્લેબંધ શહેરો સાથે થયો ત્યારે તેમણે શું કર્યું? ઘોડાઓ તો દિવાલ કૂદી ન શકે.
આ જ તો તેમની અનુકૂલન ક્ષમતાનો શ્રેષ્ઠ પુરાવો છે. શરૂઆતમાં તેમણે ખૂબ મુશ્કેલી પડી, પણ તેઓ તરત જ શીખી ગયા. તેમણે ચીન અને પર્શિયાના એન્જિનિયરોને કેદ કર્યા
અને તેમની પાસેથી ટેકનોલોજી શીખી લીધી.
બરાબર. એમની પાસેથી કિલ્લા તોડવાની ટેકનોલોજી અને ઘેરાબંધીની યુદ્ધ કળા શીખી લીધી. થોડા જ વર્ષોમાં તેઓ આ કળામાં માહિર બની ગયા. તેઓ ક્યારેય શીખવાનું બંધ નહોતા કરતા.
અને વિજય પછી શાસન ચલાવવા માટે પણ તેમણે આવી જ પદ્ધતિ અપનાવી હશે.
ચોક્કસ. તેમણે જીતેલા પ્રદેશોની સ્થાનિક વહીવટી વ્યવસ્થાને ખતમ ન કરી, ઉલટાનું તેમણે ત્યાંના અનુભવી અધિકારીઓને જ નોકરી પર રાખ્યા. અને તેમની સૌથી અદ્ભુત સિદ્ધિ હતી યામ સિસ્ટમ.
હા, એ ટપાલ સેવા,
એક પ્રકારની હાઈ સ્પીડ ટપાલ સેવા. થોડા થોડા અંતરે ઘોડા અને સવાર બદલાતા રહેતા, જેના કારણે હજારો કિલોમીટર દૂર સુધી સંદેશા ગણતરીના દિવસોમાં પહોંચી જતા. આખા સામ્રાજ્યને જોડી રાખવામાં આનો બહુ જ મોટો ફાળો હતો.
પણ ચંગીઝ ખાન પછી આટલું મોટું સામ્રાજ્ય એક સાથે કેવી રીતે રહી શક્યું?
તે લાંબો સમય એક ન રહી શક્યું. સામ્રાજ્ય તેના ચાર વારસદારોમાં વહેંચાઈ ગયું, જેને ચાર ખાનેટ કહેવામાં આવે છે. અને દરેકની પોતાની આગવી ઓળખ બની.
જેમ કે ચીનમાં?
હા, ચીનમાં ચંગીઝ ખાનના પૌત્ર કુબલાઈ ખાને યુઆન રાજવંશની સ્થાપના કરી. તેણે પોતાને ચીનનો સમ્રાટ જાહેર કર્યો અને ત્યાંની શાસન પદ્ધતિ અપનાવી.
અને પર્શિયામાં શું થયું? ત્યાં તો સંસ્કૃતિ તદ્દન અલગ હતી.
પર્શિયામાં ઈલ ખાનેટની સ્થાપના થઈ. શરૂઆતમાં તેમણે બગદાદ જેવા શહેરોનો નાશ કર્યો, પણ ધીમે ધીમે તેઓ ત્યાંની ફારસી સંસ્કૃતિથી પ્રભાવિત થયા. તેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને કળા વિજ્ઞાનને ખૂબ પ્રોત્સાહન આપ્યું.
એટલે તેઓ પોતે જ ફારસી બની ગયા. અને રશિયા પર શાસન કરનાર ગોલ્ડન હોર્ડની પદ્ધતિ તો સાવ અલગ જ હતી ને?
હા, એમની પદ્ધતિ બહુ જ રસપ્રદ હતી. તેમણે રશિયા પર સીધું શાસન ન કર્યું. તેમણે સ્થાનિક રશિયન રાજકુમારોને જ શાસન કરવા દીધું. પણ શરત એ હતી કે તેઓ મોંગોલોને નિયમિતપણે કર ચૂકવશે. અને આનાથી પરોક્ષ રીતે મોસ્કો શહેરનો ઉદય થયો. કારણ કે મોસ્કોના રાજકુમારો મોંગોલો માટે કર ઉઘરાવવાનું કામ કરતા કરતા સૌથી શક્તિશાળી બની ગયા.
આ બધી વ્યવસ્થા, આખા ખંડમાં ફેલાયેલું શાસન, આજ સુરક્ષા અને જોડાણમાંથી એ સમયગાળાનો જન્મ થયો હશે જેની પુસ્તકમાં ખૂબ ચર્ચા છે, પેક્સ મોંગોલિકા.
બરાબર. પેક્સ મોંગોલિકા એટલે મોંગોલ શાંતિ. આ એક વિરોધાભાસ જેવો વિચાર છે.
હા, કે આટલા ભયાનક વિજયો પછી શાંતિ કેવી રીતે આવી શકે?
રોસાબી દલીલ કરે છે કે એકવાર મોંગોલ શાસન સ્થપાઈ ગયું, પછી લગભગ એક સદી સુધી યુરેશિયાના મોટાભાગના હિસ્સામાં યુદ્ધો બંધ થઈ ગયા. અને આખા ખંડમાં એક જ શક્તિનું શાસન હોવાથી વેપારીઓ માટે પ્રવાસ કરવો ખૂબ જ સુરક્ષિત બની ગયો.
અને આના કારણે જ સિલ્ક રોડ ફરીથી ધમધમતો થયો હશે?
માત્ર ધમધમતો જ નહીં, પણ પહેલાં ક્યારેય નહોતો એટલો વ્યસ્ત બન્યો. આનાથી માત્ર રેશમ અને મસાલા જેવી વસ્તુઓનો જ વેપાર ન વધ્યો, પણ વિચારો અને ટેકનોલોજીનું પણ મોટા પાયે આદાન પ્રદાન થયું.
એટલે કે ગન પાવડર અને હોકાયંત્ર જેવી ચીજો પશ્ચિમમાં પહોંચી.
હા, અને પશ્ચિમનું ગણિત અને ખગોળશાસ્ત્ર પૂર્વમાં આવ્યું. રોસાબી કહે છે તેમ મોંગોલોએ માત્ર એક સામ્રાજ્ય જ નહીં પરંતુ એક એવી વિશ્વ વ્યવસ્થા બનાવી જેણે પૂર્વ અને પશ્ચિમને અભૂતપૂર્વ રીતે જોડ્યું.
પણ આ જોડાણની કોઈ નકારાત્મક બાજુ પણ હતી?
હા, અને તે ખૂબ જ ભયાનક હતી. જે સુરક્ષિત રસ્તાઓ પર માલસામાન અને વિચારોનું આદાન પ્રદાન થતું હતું, એ જ રસ્તાઓ પર બીમારીઓ પણ ફેલાઈ.
તમે બ્લેક ડેથની વાત કરી રહ્યા છો?
હા, 14મી સદીમાં એશિયામાંથી શરૂ થયેલી પ્લેગની મહામારી આજ સિલ્ક રોડ દ્વારા યુરોપ પહોંચી અને ત્યાંની ત્રીજા ભાગની વસ્તીનો સફાયો કરી નાખ્યો. એ વૈશ્વિકીકરણની કાળી બાજુ હતી.
આ આખી ચર્ચા પરથી મને જે સમજાયું છે તે એ છે કે આપણે મોંગોલોને માત્ર સારા કે ખરાબના ખાનામાં નથી મૂકી શકતા.
બિલકુલ, એમના વારસામાં વિનાશ પણ છે અને નિર્માણ પણ, અને આ જ પુસ્તકનો મુખ્ય સંદેશ છે. જો આપણે કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ તો પહેલો એ જ છે કે બર્બરના સ્ટીરિયોટાઇપથી આગળ જોવું.
એમની ક્રૂરતા એક રણનીતિ હતી.
હા, ગણતરીપૂર્વકની રણનીતિ, અને તેની પાછળ એક વ્યવસ્થિત શાસન અને વૈશ્વિક જોડાણનું નિર્માણ પણ હતું.
બીજો મુદ્દો જે મને ખૂબ જ મહત્વનો લાગ્યો તે છે યોગ્યતા અને અનુકૂલન ક્ષમતા. ચંગીઝ ખાનનું જન્મના બદલે ક્ષમતાને મહત્વ આપવું અને સતત નવી વસ્તુઓ શીખતા રહેવાની વૃત્તિ.
સાચી વાત છે. અને ત્રીજો મુદ્દો છે તેમની વ્યવહારુ ધાર્મિક સહિષ્ણુતા. તેમનું સામ્રાજ્ય બહુ ધાર્મિક હતો, એટલે સામ્રાજ્યમાં શાંતિ જાળવવા માટે તેમણે બધા ધર્મો પ્રત્યે સહિષ્ણુતાની નીતિ અપનાવી. આ કોઈ આદર્શવાદ નહોતો પણ શાસન ચલાવવાની એક ચતુર રાજનીતિ હતી.
ખરું, પણ સવાલ એ છે કે આ 800 વર્ષ જૂના ઇતિહાસમાંથી આપણે આજે શું શીખી શકીએ?
ચોક્કસપણે ઘણું શીખી શકીએ. દાખલા તરીકે, કોઈપણ સંસ્થાના નેતૃત્વ માટે ચંગીઝ ખાનનો સિદ્ધાંત કે પ્રતિભાને ઓળખો અને તેને તક આપો, ભલે તે ગમે તે પૃષ્ઠભૂમિમાંથી આવતી હોય.
એટલે કે આજના કોર્પોરેટ જગત માટે આ એક મોટો પાઠ છે.
બિલકુલ, જો તમે માત્ર જૂના અનુભવ કે સગા સંબંધીઓને મહત્વ આપશો તો તમારી સંસ્થા ક્યારેય શ્રેષ્ઠ નહીં બની શકે.
અને વૈશ્વિકીકરણની સમજ પણ. મને લાગે છે કે પેક્સ મોંગોલિકા એ આજના વિશ્વ માટે એક કેસ સ્ટડી જેવું છે.
હા, તે આપણને બતાવે છે કે વૈશ્વિક જોડાણથી વેપાર અને નવીનતા જેવા ફાયદા થાય છે, પણ સાથે સાથે રોગચાળો, આર્થિક સંકટ જેવા જોખમો પણ વધે છે. આજે આપણે COVID-19 કે પછી વૈશ્વિક સપ્લાય ચેનની સમસ્યાઓ જોઈએ છીએ ત્યારે મોંગોલ યુગની ઘટનાઓ ખૂબ જ સુસંગત લાગે છે.
અને મને લાગે છે કે તેમની સૌથી મોટી સિદ્ધિ વિશે પુસ્તકમાં એક વિચાર છે જે બધું સ્પષ્ટ કરી દે છે. મોંગોલ સામ્રાજ્યની સૌથી મોટી સિદ્ધિ વિજય નહોતી પરંતુ સંશ્લેષણ હતું.
એટલે કે એક સાચા અર્થમાં વૈશ્વિક સંસ્કૃતિનું નિર્માણ.
તેમની ખરી મહાનતા તલવારમાં નહીં પણ જુદી જુદી સંસ્કૃતિઓમાંથી શ્રેષ્ઠ તત્વો લઈને એક નવી વ્યવસ્થા બનાવવાની ક્ષમતામાં હતી.
એ વાત પરથી જ હું મારો અંતિમ વિચાર રજૂ કરીશ. મારા માટે આ ચર્ચામાંથી મુખ્ય બોધ એ છે કે આપણે જેને આદિમ કે પછાત સમજીએ છીએ તે વાસ્તવમાં તે લોકોના પર્યાવરણ સાથેનું એક અત્યાધુનિક અનુકૂલન હોય છે.
બરાબર.
આપણે બીજી સંસ્કૃતિઓને આપણા માપદંડોથી માપવાનું ટાળવું જોઈએ અને તેમને તેમના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને મારા માટે આ ચર્ચામાંથી સૌથી આશ્ચર્યજનક અને વિચારવા જેવી વાત એ છે કે કેવી રીતે ભયાનક વિનાશમાંથી અભૂતપૂર્વ શાંતિ અને જોડાણનો જન્મ થઈ શકે છે. આ વિનાશક સર્જન એટલે કે ડિસ્ટ્રક્ટિવ ક્રિએશનનો વિચાર ખરેખર ખૂબ જ ગહન છે.
સાચી વાત છે.
કદાચ ક્યારેક જૂનાને તોડ્યા વગર નવું અને બહેતર સર્જન શક્ય નથી હોતું. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.